अनुवाद 70। सर्वावतारी भगवान श्री स्वामीनारायण, परम कृपाळु बापाश्री, सद्गुरुओ, परम पूज्य सद्गुरु स्वामी श्री हरिनारायण दास जी स्वामी, परम पूज्य अन्य संतो तथा आदरणीय सत्संगी बंधुओ, हूँ तो अहियाँ परम पूज्य स्वामी श्रीनी वाणी सांभळवा आव्यो हतो। मैं ए शरत हीराभाई साथे करी हती। हीराभाई ने मैं कहूं के भाई, स्वामी श्री त्यां अत्यारे बिराजे छे, तो अमस तो जोवा आवतो नथी। तेमनी पासे बेसीने आपणे स्वामीनारायण भगवान ने तेमना अनादि मुक्तराज बापाश्रीनी वातो एकांतमां सांभळीशुं। थोड़ा समय माटे सांभळी पण खरी, हजी सांभळवी हती। हजू मने एम हतुं के एकाद कलाक स्वामीनी वाणी सांभळवा मळशे। कीर्तन पाछळथी राख्युं होत तो सारुं थात, तो एमनी वाणी मारे संभळात। हवे एमणे ज्यारे आग्रह कर्यो के मारे बोलवुं, जो न बोलूं तो अविवेक थाय अने पोते राजी न थाय, एमने राजी करवा तो आव्यो छूं। एटले आवा सद्गुरुनो राजीपो मेळवो एज ध्येय छे। वातोमां तो दररोज पोते जे वातो करे छे तेमां बधुं आवी जाय छे, काई बाकी नथी रहेतुं अने रहेशे नहीं। मारे तो बीजू शू बोलवानू होय, मने पोताने तो एकज वात सतत रहया करे छे के भगवान स्वामीनारायणना दिव्य स्वरूपनी साथे लग्नी लगाड़वी। ज्यां ज्यां भगवानना भक्तो कीर्तन करता होय, भगवाननी धून करता होय, आवा सद्गुरुओ वातो करता होय, दिव्य सभा बैठी होय, त्यारे त्यारे भगवाननी मूर्तिना स्वरूपमां ऊंडा उतरी अने एनी साथे केम लग्नी लगाड़वी एज करवानू छे, एवुं मने पोताने लाग्यु छे। कदाच उमरने लीधे पण एम होय, अने सद्गुरुओनी वातोमांथी पण मने पोताने तो एम ज समजायुं छे। सारनो सार के बधाज ब्रह्मयज्ञनुं फळ ए भगवाननी मूर्ति साथे लग्नी लगाड़वानुं छे। भगवाननी मूर्ति साथे जो अखंड संबंध रहे तो कई करवानुं बाकी रहेतुं नथी। भगवाननी मूर्ति साथे तो अखंड संबंध त्यारे ज रहे के बाळपणथी ज भगवाननी मूर्ति साथे लग्नी लागे। भगवाननी मूर्ति ज गमे, खूब वाली लागे। नाना बाळक ने जेम मां वाली लागे छे, तेम ए भगवान विशे स्नेह उत्पन्न थाय छे। त्यारे भगवान सिवाय बीजू काई ज गमतू नथी। बधो आनंद ए मूर्तिना दर्शन करवामां, मूर्तिमां रहीने मूर्ति जोवी, एम बापाश्री कहे छे। एनो अर्थ ज ए के अति स्नेहे करी अने ए मूर्ति साथे रसबस थई जवुं, भगवाननी कृपा थता आम थाय छे। भगवाननो संबंध थता मूर्तिमां जोड़ाता जोड़ाता भगवाननी आपणा उपर कृपा उतरे छे। ए कृपाने लीधे मूर्ति भूलाती नथी। मूर्ति न भूलाय ए रीते बधीज क्रिया करवी जोईए। क्रिया एवी उतावळे न करवी जोईए के जेथी मूर्ति भूलाय। कार्य बगड़े तो वांधो नहीं, पण मूर्ति न भूलाय એમ કરવું જોઈએ. મૂર્તિનો સંબંધ રાખતા રાખતા કીર્તન બોલવા, મૂર્તિ સાથે જોડાઈ જતા જો કીર્તન બંધ થઈ જાય તો કંઈ જ વાંધો નહીં, પણ ભગવાનની મૂર્તિનો સંબંધ છે એ સર્વોપરી પ્રાપ્તિ છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાવું. મૂર્તિનું ધ્યાન કરતાં વિક્ષેપ આવે એવી જગ્યાએ બેસીને ધ્યાન કરવું નહીં. નૈમિષારણ્ય ક્ષેત્ર એવા સદ્ગુરુઓના સાનિધ્યમાં રહીને જો ધ્યાન થાય તો જલ્દી થાય. મંદિરમાં પ્રવેશ કર્યા પછી સદ્ગુરુના સાનિધ્યમાં રહીને એમની વાણી સાંભળવી, પણ મંદિરમાં પ્રવેશ કર્યા પછી કોઈ પણ વ્યવહારિક વાત જો કરવામાં આવે તો એનો અર્થ એ કે આપણે ભૂલી ગયા કે આપણે ભગવાનના મંદિરમાં આવ્યા છીએ. કલાક બે કલાક એવો નિયમ જ રાખવો જોઈએ કે મંદિરમાં પ્રવેશ કર્યા પછી ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ જ યાદ આવવું જોઈએ નહીં. એવી શાંતિથી ભગવાનનું દરેક જણાએ ધ્યાન કરવું. મંદિરમાં આવીને અન્ય વ્યવહારિક વાતો નહીં કરવી જોઈએ. પછી તે સત્સંગ વિષયક હોય તો પણ ન કરવી જોઈએ. મહાપ્રભુજીનું કીર્તન કરી શકાય, ભગવાનની કથા વાંચી શકાય, સદ્ગુરુઓની પાસે બેસીને એમની વાણી સાંભળી શકાય, ધૂન કરી શકાય, પણ સત્સંગ વિષયક કે બીજા વિષયક વાત નહીં કરવાની. અને મંદિરમાંથી, મંદિરના બારણામાંથી બહાર નીકળીએ પછી વાત કરીએ તો વાંધો નહીં. આવો નિયમ રાખવો જોઈએ. તો એ મંદિરની શિસ્ત જાળવી કહેવાય, નહીંતર એ વાતો કરવાનું સ્થાન થઈ જાય. અન્ય વાતો કરવાનું સ્થાન મંદિર? બીજે વખત ન મળે તો ચાલો મંદિરમાં જઈને વાતો કરીએ એવું બની જાય. મંદિરનો અર્થ એ નથી. મંદિર એટલે તો ભગવાનને રહેવાનું ધામ છે. જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં તો સુખ અને શાંતિ જ હોય, ત્યાં બીજી વાતો હોય નહીં. તો જ ભગવાનના સ્વરૂપને વિશે સ્થિતિ થાય, મંદિર આવ્યાનું સાર્થક ગણાય. નાના બાળકોને પણ આ વાત શીખવવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપ વિશે બ્રહ્માનંદ સ્વામીએ એકવાર કીર્તન ગાયું. એક હરિભક્તને સંકલ્પ થયો કે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનું શું કાંઈ વર્ણન કર્યું. ભગવાન તો એ વખતે બિરાજતા હતા તો ભગવાનના મુખ સામું જોયા કરે, ભગવાનના સ્વરૂપને જોયા કરે, દર્શન કરે. એને એમ થયું કે બ્રહ્માનંદ સ્વામી વર્ણન કરે છે એવા તો સૌંદર્યવાન ભગવાન લાગતા નથી, પણ ભગવાનનો મહિમા બ્રહ્માનંદ સ્વામીને ખૂબ છે એટલે સ્વામી એમ બોલતા હશે. ભક્ત તો બહુ ભોળા. શ્રીજી મહારાજને જઈને એકવાર પૂછ્યું. મહારાજ એકલા હતા તો મહારાજને પૂછ્યું કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી આજ કીર્તન બોલ્યા એવા રૂપાળા તમે લાગતા તો નથી? તો બ્રહ્માનંદ સ્વામીએ આવું બધું વર્ણન કર્યું એનું શું કારણ મહારાજ? મહારાજ કહે, એનું કારણ તો બ્રહ્માનંદ સ્વામીને પૂછો તો ખબર પડે ને. તો તમે બ્રહ્માનંદ સ્વામીને પૂછો. બ્રહ્માનંદ સ્વામી બહુ હર્ષ ગયેલા છે, મારા વિશે ખૂબ હેત છે. એટલે મારી બહુ પ્રશંસા કરે છે, એટલે એવું કીર્તન બોલ્યા હશે. તમે જઈને પૂછો તો ખરા, તો મને ખબર પડે કે બ્રહ્માનંદ સ્વામી આમ કેમ બોલે છે. ભક્ત તો બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા. બ્રહ્માનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા. થોડી વાર પછી ધ્યાનમાંથી જાગ્યા ત્યારે ભક્તે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે મહારાજના સ્વરૂપનું વર્ણન કર્યું, એટલું સૌંદર્ય તો ભગવાનમાં જોવા મળતું નથી, તો એનું શું કારણ? તમે આ કઈ રીતે વર્ણન કર્યું? બ્રહ્માનંદ સ્વામી હસ્યા. બ્રહ્માનંદ સ્વામી કહે, ભક્તરાજ, મારી પાસે શબ્દો નથી એ સ્વરૂપના સૌંદર્યનું વર્ણન કરવા માટે, એટલે આવા પાંગળા શબ્દોમાં એ વર્ણન કર્યું છે. તે ગમ્યું નહીં, પણ શું કરું? બધાને એ સ્વરૂપને વિશે લગની લગાડવાને માટે જે શબ્દો મળ્યા એવા શબ્દોમાં એમના સ્વરૂપનું વર્ણન કર્યું. તમને જે મનુષ્ય સ્વરૂપ દેખાય છે એ મનુષ્ય સ્વરૂપ દિવ્ય સૌંદર્યને ઢાંકીને વર્તે છે, એટલે તમે ક્યાંથી જોઈ શકો? હું તો એ જોઈને વર્ણન કરું છું, હું તો એ દેખું છું. એ તો અતિ સૌંદર્યવાન છે, એનું વર્ણન થઈ શકતું નથી. મહારાજ તો કોટીમાં ભાગનું સૌંદર્ય લઈને પણ મનુષ્ય રૂપે પ્રગટ નથી થયા, એવી રીતે ઢાંકીને વર્તે છે. જો એ બધું લઈને આવ્યા હોય તો આખી પૃથ્વી સ્તબ્ધ થઈ જાય. ઓહોહો, કહે મહારાજ એટલા બધા રૂપાળા છે? અરે, રૂપાળા તો કેવા, અનંત કોટી બ્રહ્માંડમાં પણ કોઈનું એવું રૂપ નથી. એ રૂપ એકવાર જોયામાં આવે તો આંખ એમાંથી આઘી પાછી ખસે જ નહીં, મન એવું ઠરે કે બીજે ક્યાંય ચોંટે નહીં, એવું તો એ સુંદર સ્વરૂપ છે. એ દિવ્ય સ્વરૂપના દર્શન આ મનુષ્ય સ્વરૂપ સાથે લગ્ની લગાડવાથી થાય છે. બંનેની એકતા છે. એ સ્વરૂપ એવું રૂપવાન છે, પણ જો એ એવું રૂપવાન સ્વરૂપ ધારણ કરે તો જીરવાય નહીં, જોઈ શકાતું નથી. માટે ભગવાન કહે છે કે આ જે મનુષ્ય રૂપે આવ્યો એ મારું દિવ્ય સ્વરૂપ છે. એ સ્વરૂપમાં અને ધામના સ્વરૂપમાં એક રોમનો પણ ફરક નથી, એ વાત સાચી છે. બ્રહ્માનંદ સ્વામીને બંને સ્વરૂપ એક સરખા જ ભાસતા હતા, કારણ કે એમની દ્રષ્ટિ દિવ્ય બની ગઈ હતી. મહારાજ નખથી શિખા પર્યંત દિવ્ય મૂર્તિ છે, એનું એકે એક અંગ છે તે અતિ સૌંદર્યવાન છે. સળંગ મૂર્તિ જોયા કરો તો કલ્પે કલ્પ વીતી જાય ત્યાં સુધી એ મૂર્તિમાંથી ખસવું ગમે નહીં એવી એ સુંદર મૂર્તિ છે. એ નેત્ર, એ નાસિકા, એ ભાલ, એ ભ્રમર, એ હોઠ, હસ્ત, આખું શરીર મહારાજનું કોઈ અલૌકિક છે. એ સ્વરૂપ દોરી શકાય એવું નથી, એટલું સુંદર છે. કોઈ ચિત્રકાર પણ ચિત્રી શકે નહીં, કે કોઈ અનાદિમુક્ત પણ કાગળ ઉપર ચિત્રી શકે નહીં, એટલું એ સુંદર સ્વરૂપ છે. પણ ભગવાને શું કર્યું છે? કે કોઈ પ્રશ્ન પૂછે કે મહારાજના સ્વરૂપોના મોઢા કેમ અલગ અલગ છે, તો શું કરે? ચિત્રકારને ભગવાનનો જે રીતે ભાવ આવે તે એવું સ્વરૂપ દોરવાનો પ્રયત્ન કરે. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે, વડતાલમાં કંશ્યા મહારાજની ત્રણ મૂર્તિ છે તો ત્રણેયના મુખમાં ફરક છે. માત્ર ભગવાન આમ પોતાનો વરદ હસ્ત રાખીને ઊભા હોય એના ઉપરથી ખબર પડે કે આ મહારાજની મૂર્તિ છે, પણ બધાના મુખારવિંદમાં તો ફરક. પણ મુખારવિંદ કંઈ જુદું હોઈ શકે? જુદું તો ન હોઈ શકે, એક સરખું જ બરોબર હોવું જોઈએ. પણ ભગવાન છે એ જુદા જુદા ભાવો ગ્રહણ કરે છે, મહારાજના મુખના ભાવોમાં ફરક પડતો હોય છે. મહારાજ ક્યારે કયું સ્વરૂપ ધારણ કરે એ કહી શકાય જ નહીં. ભગવાનને અવર ભાવમાં પારખવા માટે અમુક લક્ષણો છે, દિવ્ય લક્ષણો. એના લીધે એ ભગવાનનું સ્વરૂપ છે એમ મનુષ્ય સમજી શકે છે. એ સ્વરૂપ સાથે એકતા કરવાની. ભગવાન સ્વામિનારાયણનું જે કોઈ સ્વરૂપ વાલું લાગે એની સાથે લગન લગાડવી, એ સ્વરૂપ બરોબર દેખાય એવી મૂર્તિ પહેલા સિદ્ધ કરવી જોઈએ. અને મૂર્તિ સિદ્ધ કરતા કરતા જ્યારે છેવટે ભગવાનની કૃપા ઉતરે છે ત્યારે એ જ મૂર્તિ તેજોમય બની જાય છે, અને તેજોમય બનતાની સાથે જ મૂર્તિમાં ખેંચાઈ જવાય છે. એ તેજોમય બનીને ક્યારે દર્શન આપે? જ્યારે આપણે પાત્ર થઈ ગયા હોઈએ ત્યારે, નહીતર તો એ જીરવાતી જ નથી. જેમ કોઈ ભયંકર ભય લાગે ને અને આમ ખમાય નહીં એવું એ સ્વરૂપ લાગે છે. છે તો શીતળ શાંત, છતાં પણ એનું જે તેજ અને એ સ્વરૂપમાંથી નીકળતી જે જબરજસ્ત દિવ્ય શક્તિ એ ખમાતી જ નથી. જ્યારે ખમાય ત્યારે જેમ ચંદ્રમાનું તેજ શીતળ શાંત અનુભવાય છે એમ એ મહારાજની મૂર્તિ જોવા માટે આપણે સમર્થ થઈએ છીએ અને એ સ્વરૂપના દર્શન થાય છે. ભગવાનના જે તલ છે તે તલ એ ભગવાનના ગુણોના લક્ષણ રૂપ છે, એ ભગવાને ગ્રહણ કરેલા છે. ભગવાનની દિવ્ય મૂર્તિને મૂછ નથી. ભગવાન જ્યારે અવરભાવમાં આવ્યા ત્યારે કાઠી કોળી ને એક શૂરવીરતાના અંગ તરીકે એમણે પણ મૂછો રાખેલી. એ મનુષ્ય સ્વરૂપ હતું પણ દિવ્ય સ્વરૂપ હતું, એમાં ત્યાગભાગ નહોતો. જેમ મનુષ્ય શરીરમાં હાડમાંસ હોય છે ને તેમ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે ને ત્યારે તેમાં પણ ત્યાગભાગ નથી, તેમાં પણ હાડમાંસનો સંકલ્પ ન કરવો જોઈએ, છે જ નહીં. મહારાજનું એ કૈવલ્ય સ્વરૂપ છે. શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિને જીરવવાને માટે, સમર્થ થવાને માટે મહાન સદગુરુઓના સાનિધ્યમાં રહીને પાત્ર થવું પડે, આજ્ઞાઓ બરાબર પાળવી પડે, પંચવર્તમાન બરાબર પાળવા જોઈએ. અને એ બધા ગુણો, એ બધી આજ્ઞાઓના શિરછત્રરૂપ આજ્ઞા નિષ્કામ વ્રત, એ જ્યાં સુધી બરાબર દ્રઢ ન થાય ત્યાં સુધી મહારાજનું દિવ્ય દર્શન થતું નથી, ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી. માટે નિષ્કામ વ્રતનો પાયો અતિ દ્રઢ કરવો જોઈએ, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય. જ્યાં સુધી એ પાયામાં કચાશ છે ત્યાં સુધી જોઈએ એવી પાત્રતા આવતી જ નથી, બીજા ગુણો પણ આવતા નથી. મહારાજે પંચવર્તમાન, દારૂ માંસ ચોરી અવેરી વટલવું નહીં ને વટલાવવું નહીં. આ પંચવર્તમાન લાગે સાદા, પણ સાદા નથી. ભગવાનના સ્વરૂપનું દર્શન કરાવે એવા પાત્ર બનાવવા જેટલા મહાન પંચવર્તમાનો છે. દારૂની અંદર તો બધું જ આવી જાય. આજના નાટક ચેટક સિનેમા એ પણ દારૂ સમાન છે. જેમ દારૂથી ઘેન ચડે ને કેફ ચડે ને અંતે માણસ મરી જાય, તેમ આજના ફેલફતૂર એવી વસ્તુઓ છે કે જે દારૂથી એ ખરાબ છે, એને દારૂ કહેવાય. પેલો દારૂ તો ન જ પીવાય, નહીં તો પશુ તુલ્ય કે પશુથી એ ખરાબ કહેવાય. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી, મનુષ્ય રૂપ લીધા પછી દારૂ, માંસ, માંસમાં પણ ઘણી બધી વસ્તુ આવી જાય. માત્ર માંસ એટલે પેલું પશુનું માંસ, તથા જે દવાઓમાં માંસ ભરેલું હોય એટલું જ નહીં, એ તો ન જ લેવાય. અનાજ પણ શોધીને જમવું જોઈએ, બહારનું ન જમાય, એ વિશેષ સારું છે. અત્યારના દેશકાળ એવા છે કે બધાને બહાર જમવું પડે છે, એ મોટી તકલીફ રહે છે. પરંતુ જેમ બને તેમ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એવી અશુદ્ધ વસ્તુ બહારની ન લેવાય તો સારું. મન, કર્મ, વચને ચોરી નહીં કરવી જોઈએ. અત્યારે ચોરીએ તો આખા વિશ્વને અભડાવી મૂક્યું છે. થોડા ભક્તોને બાદ કરતા ચોરી રૂપી ભ્રષ્ટાચારના પ્રલોભને કોઈને છોડ્યા નથી. બાપા પાસે એક સોની આવ્યો તો બાપાને પ્રાર્થના કરી કે બાપા, મારું કલ્યાણ કરજો. પછી બાપા તો અંતર્યામી, તો બાપા કહે, ચોરી ન કરે તો અમે કલ્યાણ કરીએ. ત્યારે એ વિચારમાં પડ્યો. થોડી વાર રહીને કહે, બાપા, અમારો ધંધો જ એવો કે ચોરી ન કરીએ તો પૂરું જ ન થાય. બાપા કહે, તો ત્યાંય પૂરું ન થાય. તો કહે, શું કરવું? બાપા કહે, તમારી ઈચ્છા, ચોરી ન કરો તો પૂરું કરીએ. પછી કહે, સારું બાપા, હું નક્કી કરીને કાલ કહી જઈશ. ભલે. કહે કે કાલે આવજે. પછી એ તો ઘરે ગયો. એમના ઘરના મનુષ્યને પૂછ્યું કે બાપાએ તો આવું કહ્યું છે, તો હવે આપણે શું કરવું? એના ઘરનું મનુષ્ય બળવાન હતું. એ કહે, બીજું શું થવાનું હતું? પૂરું નહીં થાય તો બીજું શું થશે? દેહ પડી જશે કે બીજું કાંઈ થવાનું છે? દેહ પડી જશે તો પૂરું કરીને ધામમાં તો લઈ જશે ને. તો ઓછી ઉપાધિ, આપણે સાધન કરવા મટ્યા. એક જ સાધન કરવાનું રહ્યું, ચોરી ન કરવી. ત્યારે હવે એક સાધનથી પત્તું હોય તો બીજી લપ શું કામ કરવી? પછી દેહ મુક્તિ વખતે શ્રીજી મહારાજ અને બાપાશ્રી તેજોમય દર્શન આપીને આખા ઘરના મનુષ્યોને તેડી ગયા. બાપાશ્રીનું વચન માન્યું તો બધાને મહારાજ અને બાપા દર્શન દઈને તેડી ગયા. પણ ભગવાને એટલી બધી કસોટી કરી ચોરી માટેની, પણ એને પાર ઉતારી દીધો. ઘરના મનુષ્યે આમ કહ્યું એટલે પૂરું થયું. વટલવું નહીં ને વટલાવવું નહીં, એ વ્યાપક અર્થમાં એવું થાય છે કે જેનું તેનું જમવા માંડીએ તો ઠેકાણું ન રહે. પછી અશુદ્ધ આહાર ખાવાથી બુદ્ધિ પણ બગડી જાય. માટે વટલવું નહીં ને વટલાવવું નહીંનો બીજો પણ મોટો અર્થ છે કે મન અપવિત્ર થાય એવું એક પણ ઇન્દ્રિયથી કાર્ય થવું જોઈએ નહીં, નહીતર આપણે વટલ્યા કહેવાઈએ. આપણે પણ કોઈને એવો વિચાર આપીએ કે ભગવાન ભૂલી જાય તો આપણે એને વટલાવ્યો કહેવાય. બીજાને પણ ભગવાનનો સંબંધ થાય એવી વાતો કરવી તો એ પાંચમું વર્તમાન બરોબર પાળ્યું કહેવાય. એને પણ મન એવું પવિત્ર થઈ જાય કે જેથી ભગવાનની મૂર્તિ એકદમ દેખાવા લાગે. માટે ભગવાનની આજ્ઞાઓ પાળવાથી પાત્ર થવાય છે અને ભગવાનના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ સ્વરૂપને અને આ સ્વરૂપને એકતા છે. ભગવાનની આ જે ચિત્ર પ્રતિમા છે અને ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હતા મનુષ્ય સ્વરૂપે, એ સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ, એ ત્રણેય સ્વરૂપની એકતા છે, એક જ સ્વરૂપ છે. જ્યાં સુધી ચિત્રમાંનો ભાવ જાય નહીં ત્યાં સુધી એ મૂર્તિ છે તે એવી દિવ્ય ભાસતી નથી. આપણે ભોજન કે કંઈ ધરાવીએ ત્યારે પણ એવા જ ભાવથી ધરાવવું જોઈએ. આપણે ભગવાનની મૂર્તિ સમક્ષ બેઠા હોઈએ અને બીજું કોઈ પાસે ન હોય તોય આપણને એકલાપણું ન લાગવું જોઈએ. તો એ દિવ્ય મૂર્તિ પ્રત્યક્ષ છે એમ સમજ્યા કહેવાઈએ, કારણ કે એ મૂર્તિ સાથે અનંત મુક્તો ભેળા છે અને એ મૂર્તિનો સમાગમ મળ્યો પછી બીજું શું જોઈએ, બીજો કયો સહવાસ જોઈએ, એથી વિશેષ શું જોઈએ. ત્યારે એકલવાયાપણું કદીએ ન લાગવું જોઈએ. મહારાજની મૂર્તિ હોય પછી એકલા ક્યાં રહ્યા, એકલા કદીએ નથી રહ્યા. મહારાજ અંતર્ધાન થયા ત્યારે આ લોકમાં તો જબરજસ્ત ખોટ આવી ગઈ, પણ ગોપાળાનંદ સ્વામીને મહારાજ જતા રહ્યા એવું લાગ્યું નહીં, કારણ કે એમને અખંડ એમની ઉપસ્થિતિ લાગતી હતી, અખંડ સાનિધ્ય લાગતું હતું, અખંડ ભેળા હતા, અખંડ સુખ ભોગવતા હતા. એમ આપણે પણ એ મૂર્તિ સાથે એવી દ્રઢતા કરી નાખવી કે આપણને કોઈ વાર એમ ન લાગે કે એ મૂર્તિના સ્વરૂપમાં આપણો ચૈતન્ય નથી, એમ નહીં લાગવું જોઈએ. સદાય એ સ્વરૂપમાં આપણને મહારાજે રાખ્યા છે એમ થવું જોઈએ. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાની આ છેલ્લી લટક. સન્મુખ ધ્યાનમાં આપણે જુદા વર્તીએ છીએ, આપણે અહીંયા છીએ ને મહારાજને જોઈ રહ્યા છીએ એવું લાગે છે, મહારાજથી જુદાપણું લાગે છે. જીવ મિસરી પય માહી બળી એવું લાગતું નથી. એ અનુલોમ વૃત્તિ બહુ અઘરી પડે છે. એ અનુલોમ વૃત્તિમાં શું થાય છે કે જ્યાં સુધી તમે સ્થિર રહીને એના સામું જોયા કરો ત્યાં સુધી એ મૂર્તિ વિશે તમને થોડીક સ્થિરતા થાય, પણ પછી પ્રવૃત્તિ કરો એટલે પાછું દેહભાવમાં આવીને ભૂલી જવાય. ત્યારે બધા દ્રષ્ટાંત હું કહું છું તે અધૂરા હોય છે, થોડીક દિશ માત્ર બતાવે છે. જેમ દેહમાં જીવ રહ્યો છે તો આપણે આ સ્વરૂપને જોઈ શકીએ છીએ, આપણા ચૈતન્યને જોઈ શકતા નથી. પરંતુ એ ચૈતન્ય દિવ્ય દેહ ધારણ કરે, દિવ્ય સ્વરૂપ ધારણ કરે ત્યારે આપણે એ દિવ્ય સ્વરૂપને જોઈ શકીએ છીએ. એ તો ભગવાનને પમાય ત્યારે ચૈતન્યને દિવ્ય ભાગવતીતનું મળે છે, ત્યાં સુધી નથી મળતું. મૂર્તિનું ધ્યાન કરવા માટે દેહમાં જેમ જીવ રહ્યો છે તેમ આપણે મૂર્તિમાં છીએ. આપણે આ દેહને ભૂલી જવાનો, પહેલા તો આપણું શરીર ભૂલવા પ્રયત્ન કરો કે આપણે છીએ જ નહીં. બધું ભૂલી જાઓ, આંખો મીચી જઈએ ત્યારે ક્યાં દેહ દેખાય છે, પછી મન કલ્પના કરે છે. બધું ભૂલી જાઓ, મનને સ્થિર રાખીએ અને જેમ દેહમાં જીવ રહ્યો છે ને તેમ ભગવાનના સ્વરૂપમાં આપણો ચૈતન્ય રહ્યો છે, અને અંદર રહીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. પછી દાસપણું વધતું જશે. નખથી શિખા પર્યંત મહારાજની મૂર્તિ ધારવાની. આ શરીર નથી, એની જગ્યાએ મહારાજની મૂર્તિને નિહાળવી, દર્શન કરવું. પછી નખ શિખા પર્યંત પાકી કરવી, એ સ્વરૂપને બરોબર જોવાનું, અને જોતા 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 મસ્તકથી નખ સુધી અને નખથી શિખા પર્યંત એમ એકે એક અંગ બરાબર નિહાળી, અને પછી હવે મહારાજને ક્રિયા કેમ કરાવવી, પાંચ માનસી પૂજાઓ કેમ કરવી. પ્રતિલોમ ધ્યાનમાં મહારાજ બધી ક્રિયા કરે તો આપણે જમીએ ત્યારે મહારાજ જમે ને. જો આ રીતે ધ્યાન પાકું થાય તો જ્યારે જમવાનું જમાય ત્યારે આપણે જમતા નથી, આપણને ભગવાન જમતા દેખાય, આપણે એનો દિવ્ય આનંદ લૂંટીએ છીએ, એ અલૌકિક સુખ માણીએ છીએ. ધ્યાન એટલે ભગવાનનું સ્વરૂપ સાક્ષાત લાગવું જોઈએ, આપણે ક્રિયા કરીએ છીએ એમ નહીં. શ્રીજી મહારાજ બધી ક્રિયા કરે છે એવું દેખાય, એવું દર્શન થાય, ત્યારે એ ખરું ધ્યાન. આમ બેઠા હો કે સૂતા હો તો મહારાજ સૂતા છે એ અંદર રહીને જુઓ, એ મૂર્તિમાં રહીને મૂર્તિને જોવાની લટક છે. એ સહેલું થઈ ગયું ને, નહીતર તો કેવી રીતે ધ્યાન કરતા આવડે. જમતી વખતે તમે જમતા જાઓ તો કોને જમાડો બોલો. હું પૂછું કે મહારાજ કરે તો મહારાજ સામે ધ્યાન રાખું કે આમ લેતા જવું ને મૂર્તિમાં ધ્યાન રાખવું, બે ક્રિયા કરવી. નહીં, મહારાજ જમે છે એના દર્શન કરો. મહારાજ બધી ક્રિયા કરે છે અને એમ કરતા કરતા કાંઈ ક્રિયા ન કરે તો મહારાજની મૂર્તિમાં જોડાઈ જવાનું. પછી પૂજા પાઠ નાવું ધોવું, ત્યાં તો કાંઈ છે જ નહીં. અક્ષરધામમાં તો અવરભાવની કોઈ ક્રિયા નથી, ત્યાં તો અપવિત્રપણું છે જ નહીં. દેહ અશુદ્ધ થાય છે પણ ચૈતન્ય જ્યારે નિર્મળ બની જાય, ભગવાન જ્યારે આવરણોથી રહિત કરે ત્યારે એ દિવ્ય સ્વરૂપમાં રહી જાય છે. પછી તો કોઈ ક્રિયા કરવાની રહેતી જ નથી. ત્યાંની સુખ ભોગવવાની રીતો પણ અલૌકિક છે. આ પરભાવની વાતોનો આનંદ તો ત્યારે જ આવે જ્યારે અનુભવ થાય. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા માટે આપણા દેહને ભૂલો. આવું ધ્યાન શીખવવાને માટે મહારાજે એકવાર ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આકારે રહિત વર્તો. ત્યારે બધાને વિચાર આવ્યો કે આ તો મહારાજે નિરાકારની વાતો કરી નાખી, આમ તો સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે અને આજે શું આના ઉપર ચડી ગયા, આજે મહારાજ શું એકદમ ભાવમાં આવી ગયા. બધાને વિચાર થયો પણ કોઈએ મહારાજને પૂછ્યું નહીં. સ્વામી તો સ્તબ્ધ થઈને બેસી રહ્યા. સ્વામી બધું સમજી ગયા. એકવાર સભા થઈ ત્યારે કહે, મહારાજને પૂછવું કે આ શું કર્યું. પછી કહે, રહેવા દો ને, ગોપાળાનંદ સ્વામીને જ પહેલા પૂછીએ. પછી કહે, હા ચાલો. સ્વામીને આસને જઈને ગોપાળાનંદ સ્વામીને પૂછીએ. સ્વામી પાસે ગયા અને સ્વામીને પૂછ્યું કે મહારાજે વાત કરી કે આકારે રહિત વર્તો. સ્વામી, એ શું? કંઈ સમજાયું નહીં. સ્વામી કહે, મહારાજ કહે છે આપણે સદાય આ આકારે સહિત વર્તીએ છીએ એ દુઃખ મોટું છે. દેહભાવમાં વર્તીએ છીએ આ આકાર ભૂલાતો જ નથી. માટે એમ કહ્યું કે આ દેહનો આકાર ભૂલીને અમારા આકારે વર્તવાનું, પુરુષોત્તમ રૂપ બનવાનું. ત્યારે પુરુષોત્તમ રૂપ બનવાનો અર્થ એ છે કે પુરુષોત્તમ રૂપ બનવું હોય તો આ દેહનું ખોખું ભૂલવું પડે કે નહીં? દેહમાંથી રાગ ત્યારે જ ટળી જાય કે જ્યારે આ દેહ ભૂલાય. દેહ ભૂલવા માટેનો એક સારો રસ્તો એ આ પ્રતિલોમ ધ્યાનનો છે. દેહ ભૂલીને ભગવાનનું સ્વરૂપ ધારવું, એના ઉપર એકદમ એકાગ્રિત થાવ, એટલે મહારાજનું સ્વરૂપ તમને દેખાય. પછી હાલતા ચાલતા તમે એમ જ દર્શન કરો છો કે મહારાજ હાલે છે, મહારાજ ચાલે છે, એવું તમને દર્શન થાય છે. પોતે ભગવાન બની જવાતું નથી, એ તો દેહભાવમાં જ્ઞાન ન હોય ત્યારે એવું સમજે છે. વધુ દાસપણું આવતું જાય છે ને ભગવાનના અખંડ દર્શન કરે છે. ત્યારે અખંડ દર્શન કોણ કરે? સેવક હોય એને આનંદ આવે કે નહીં? ત્યારે એ રીતે ધ્યાન કરવાથી વધુ સારું ધ્યાન થાય છે. પ્રતિલોમ ધ્યાન સહેલું છે, અઘરું નથી, વધારે સહેલું છે. બસ ભગવાનની મૂર્તિ પાકી કરી લીધી તો આપણે ભગવાનને ક્રિયા કરતા અખંડ જોયા જ કરીએ તો ભગવાનનો હાથ દેખાય કે નહીં? ભગવાનને જમતા જોયા કે નહીં? ભગવાનને શયન કરતા પોઢાડતા જોયા કે નહીં? તો યોગ નિદ્રામાં પોઢી જવાય છે. પ્રતિલોમ ધ્યાન કરતા કરતા ઊંઘમાં પણ તમને એમ લાગે કે જાણે હું મહારાજના સ્વરૂપનું ધ્યાન કરું છું અને દેહ આરામ કરે છે. આ યોગાભ્યાસ કહેવાય, મૂર્તિ સિદ્ધ કરવાનો એક યોગાભ્યાસ. આ યોગાભ્યાસની થોડી વાતો વૃંદાવન સ્વામીએ કરેલી અને મહાન અનુભવી સંતો, સદગુરુઓ, મોટા મોટાઓએ આ રીતે ભગવાનનું પ્રતિલોમપણે ધ્યાન કર્યું. આ એક ધ્યાનની વાત કરી, આ છેલ્લા ધ્યાનની વાત. બીજા શરૂઆતના ધ્યાન, અનુલોમ વગેરે બધા ધ્યાન તો છે જ, અને પહેલા એ કરવા જોઈએ કે જેથી મૂર્તિ દ્રઢ થાય. તમારે મંદિરમાં જઈને મૂર્તિ જોવી પડે એમ નહીં. મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. તમે એવી મૂર્તિ દ્રઢ કરો કે તમે જ્યાં જાઓ ત્યાં એ જ નખશિખાંત દેખાય. પછી જેવી મૂર્તિ સિદ્ધ કરી તેવી પ્રતિલોમ આપણે કરી નાખવી, જેથી એ મૂર્તિ આપણને બરાબર દેખાય. અને પછી કથા કીર્તન બધું સાંભળીએ તો બહુ જ આનંદ આવે. આ મૂર્તિમાં રહીને સાંભળવાની વાત છે. મહારાજના મસ્તકે મસ્તક, ભાલે ભાલ અને દિવ્ય સ્વરૂપમાં રહેવાની રીત છે ને, એ ગળે ઉતરે એવી નથી. પોલી વસ્તુમાં ન રહી શકાય, પણ દિવ્યમાં તો ત્યાગભાગ જ નથી. એ દિવ્ય મૂર્તિની સાથે અનંત દિવ્ય મુક્તો રસબસ રહી શકે છે. છતાં મોટી સાગર જેવી, સિંધુ જેવી એ મૂર્તિ લાગે છે. એ 64 તસુની મહારાજની જે દિવ્ય મૂર્તિ છે, એની અંદરનો જે પ્રવેશ અતિ સ્નેહે કરીને, એનો આનંદ એક સુખના સાગરમાં જેમ પડ્યા હોય એવી અલૌકિક વાત છે. ત્યારે આ હવે કેવી રીતે ખબર પડે? તો જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે એની અલૌકિક રીતનો ખ્યાલ આવે છે. એ વગર ખ્યાલ આવતો નથી. આપણે એટલું કરીએ કે છેવટે ભગવાનના દર્શન તો ભગવાન વડે જ થાય ને. તો ભગવાન સ્વામિનારાયણ સાથે પહેલાં જોડાઈ જવું, ગમે એમ કરીને એની સાથે લગન લગાડવી, પછી બધા દર્શન થઈ જશે. ભગવાનના સ્વરૂપનો અનુભવ થાય ત્યારે બધી જ અલૌકિક વાતો સમજાય છે. ભગવાન શું કરે છે? ભગવાન આમ જ ઊભા છે ત્યાં અક્ષરધામમાં? કોઈ ક્રિયા જ નથી કરતા? શું કરે છે આખો દાડો? એવાય પ્રશ્નો થાય કે નહીં? અક્ષરધામમાં શું કરે છે? અક્ષરધામ કોઈ જગ્યા છે? નહીં, એ અક્ષરધામ મર્યાદિત નથી. ભગવાન તો અમર્યાદિત છે. મહારાજનું અક્ષરધામ બધે જ છે. જે જગ્યાએ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યાં ભગવાનનું અક્ષરધામ, ત્યાં મહારાજની દિવ્ય મૂર્તિ. દિવ્ય મૂર્તિના સુખમાં જ્યારે થીજી જવાય છે ને, ત્યારે એ મુક્તોની વાત જુદી છે. અને મુક્તો જ્યારે સુખમાં થીજી જાય ત્યારે એ સુખ સિવાય બીજું જાણપણું રહેતું નથી. ભગવાનની ઈચ્છા થાય ત્યારે મહારાજ અનંત કોટી બ્રહ્માંડોમાં વિચરે છે. અત્યારે પણ કોઈને કોઈ બ્રહ્માંડમાં મહારાજ મનુષ્ય રૂપે વિચરે છે. ત્યારે પોતાના અનંત મુક્તોના સ્વરૂપો પણ ત્યાં પોતાની સાથે ધારણ કરાવીને સાથે લઈ જાય છે. એ મનુષ્ય સ્વરૂપમાં જે લીલા કરે છે એ દિવ્ય સ્વરૂપમાં અલૌકિક રીતે અનુભવાય છે. એ મુક્તોને જ્યારે સુખમાંથી જાણપણું કરાવે ત્યારે એ પણ સુખના આનંદ રૂપ જ લાગે છે. એવી ભગવાન લીલાઓ કરે છે. પરભાવમાં પણ એવું લાગે છે, પણ ત્યાં અવરભાવની જે ક્રિયાઓ છે એનાથી એ અલગ પડે છે. ત્યાં કોઈ માયિક ભાવ છે જ નહીં. ગોલોક વૈકુંઠ સુધી સ્ત્રી ભાવ છે. ત્યાં લક્ષ્મીજી રાધિકાજી જેવા સ્વરૂપો છે. અક્ષરધામમાં એ સ્વરૂપો નથી. અક્ષરધામમાં તો મહારાજનું દિવ્ય સ્વરૂપ છે. ત્યાં મુક્તોના સ્વરૂપ પણ એવા જ દિવ્ય છે. અને આ બધા વૈકુંઠ ગોલોક ધામ છે એ પણ દિવ્ય ધામ છે. ત્યાં પણ નિર્વિકારિતા છે, બધું જ છે. દિવ્યધામ પણ ખરા, મનુષ્ય ભાવ ત્યાં નથી, પણ દિવ્યતામાં ફરક છે. મહારાજની મૂર્તિનું સુખ બહુ જ અધિક છે. અને મહારાજ એ બધાનું નિયમન કરે છે. બધા જ ધામો સૂર્યના તેજમાં તારા ચંદ્રો જેમ લીન થઈ જાય છે ને, વિલીન કરી નાખે છે, એમ ભગવાન પણ પોતાના સ્વરૂપમાં બધાને લીન પણ કરી નાખે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે, અવતારી છે. એમાંથી જ બધા અવતારો પ્રગટ થયા છે. એમાં લેશ માત્ર ફરક નથી. અને જે કોઈ માત્ર શબ્દોમાંથી અર્થ ઝીલે છે એને ખબર નથી. જ્યારે અવતાર અવતારીમાં ભેદ નથી એમ કહે છે ત્યારે એને અનુભવ જ્ઞાન નથી એ સ્પષ્ટ છે. એ કેવી રીતે એમ કહી શકે કે અવતાર અને અવતારીમાં ફરક નથી? શબ્દોના અર્થ જુદી જુદી જગ્યાએ જુદા જુદા છે, એક સરખા નથી. તો એ ત્યારે જ એમ કહી શકે કે જ્યારે એને અનુભવે એ સ્વરૂપના દર્શન થાય ત્યારે. ત્યાં સુધી કેવી રીતે કહી શકે? જુએ ત્યારે ખબર પડે ને. કઈ કઈ ભૂમિકાઓ ક્યાં ક્યાં કેવી છે કેમ છે મહારાજ દેખાડે ત્યારે જ ખબર પડે ને. ભગવાન સ્વામિનારાયણનું એવું સર્વોપરી દિવ્ય સ્વરૂપ છે કે જેમાં અનંત અવતારો તેમજ અનંત ભૂમિકાઓ ભગવાન પોતે વિલીન કરી નાખે છે, એવું એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. એ દિવ્ય સ્વરૂપની આપણને બધાને પ્રાપ્તિ થઈ એ થોડી વાત છે. આવી વાત સમજીએ. ભગવાનનું જો આવું સર્વોપરી સ્વરૂપ સમજાયું હોય તો કોઈ સામાન્ય કચાશો રહે ખરી? કોઈ ભય રહે ખરો? કોણ ડરાવી શકે એને? જેની સાથે ભગવાન સ્વામિનારાયણ હોય એને કોઈ વસ્તુથી ડરવાનું રહે ખરું? ભય માત્ર જાય, નિર્ભય બની ગયા. ભગવાને આપણને નિર્ભય પદ આપી દીધું. સ્વામિનારાયણ ભગવાનને આવી રીતે સર્વોપરી સમજે અને એનો નિશ્ચય બરોબર થાય અને એની આજ્ઞાઓ બરોબર પળાય તો બેડો પાર. અને આજ્ઞાઓ એવી અઘરી પણ નથી. કઈ આજ્ઞા અઘરી છે કહો? આખી શિક્ષાપત્રી વાંચો. કઈ આજ્ઞા અઘરી છે કહો? અઘરી તો નથી, એ પાળી શકાય એવી છે. બહુ સરળ માર્ગ છે. વિશ્વમાં કોઈ માર્ગ સરળ હોય છતાં સંપૂર્ણ હોય તો ભગવાન સ્વામિનારાયણનો માર્ગ છે. એ સરળ ને સંપૂર્ણ છે. બાકી બધા કઠિન અને અપૂર્ણ છે. આ હકીકત છે. અને આ હકીકત આપણે બધાને સમજાવી શકીએ એમ છીએ. અનુભવવાણી એ પ્રમાણભૂત વાણી છે. અને શબ્દોના અર્થ ઉપરથી સમજાયેલી જે વાતો છે એ બરાબર પ્રમાણભૂત ન ગણી શકાય. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની વાણી છે, એ વાણીમાં ઉતરી જવું. ગોપાળાનંદ સ્વામીની વાણીએ ભગવાન સર્વોપરીની વાતો ખૂબ સારી કરી છે. એ સંતો પાસેથી સાંભળવી, તેમને બધું કંઠાગ્રહ હોય છે. મેં તો પરભાવની થોડી વાતો સાંભળેલી ને, એ તમારી પાસે મૂકી. આ બધી વાતો સદગુરુઓ પાસેથી જાણી લીધેલી. હવે મહારાજે જે જે ચરિત્રો કર્યા એ બધી વાતો સાંભળવાનો આનંદ ઓર આવે ને. એ વાતો દિવ્ય ભાવમાં સમજાય છે. કોઈ પણ દિવ્ય પ્રસંગો કહે ત્યારે દિવ્ય ભાવમાં સાંભળવાથી આનંદ આવે. એ દિવ્ય વાણીનો આનંદ એવો છે. બસ. જય સ્વામિનારાયણ. સારાંશ: હંમેશા શ્રીજી મહારાજના સ્વરૂપમાં લગ્ની લગાડવી. ભગવાનના ભક્તોની સભા થઈ હોય ત્યારે ભગવાનની મૂર્તિના સ્વરૂપમાં ઊંડા ઉતરી જવાનો પ્રયત્ન કરવો. નાનપણથી જ ભગવાનની મૂર્તિ યાદ રાખવાનો પ્રયત્ન કરવાથી મહારાજની કૃપા ઉતરતા મૂર્તિનું ધ્યાન થવા લાગે છે. ભગવાનનું અખંડ અનુસંધાન રાખવું એ બધી વાતનો સાર છે. અનાદિમુક્તના સાનિધ્યમાં ધ્યાન કરવાથી ધ્યાન જલ્દી સિદ્ધ થાય છે. મંદિરમાં પ્રવેશ કર્યા પછી ફક્ત ભગવાન જ સંભાળવા કે અનાદિમુક્તની વાણી સાંભળવી, એવી જ ક્રિયાઓ કરી મંદિરની શિસ્ત જાળવવી, એ જાળવવાનું નાના બાળકોને પણ શીખવવું. અનાદિમુક્તને મહારાજના મનુષ્ય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપની સાથે એકતા હોવાથી તેમને મહારાજ અતિ સ્વરૂપવાન, સૌંદર્યવાન, પ્રકાશવાન લાગે છે. મહારાજ પૃથ્વી પર ઐશ્વર્ય ઢાંકીને મનુષ્ય જેવા થઈ પ્રગટ થાય છે. તે મનુષ્ય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપની એકતા છે. માટે તે મનુષ્ય સ્વરૂપ સાથે લગ્ન લગાવવાથી દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે અને તે દર્શનમાં કલ્પે કલ્પ વીતી જાય છે. ભક્તોના જુદા જુદા ભાવ હોવાથી મહારાજના પ્રતિમા સ્વરૂપના મુખારવિંદ જુદા જણાય છે. ભક્તને જે સ્વરૂપ ગમે તેમાં લગ્ન લગાડે. ભક્ત પાત્ર થાય ત્યારે ભગવાનનું સુખ જીરવી શકે છે. ભગવાનનું સુખ જીરવવા અનાદિમુક્તનું સાનિધ્ય આવશ્યક છે અને ભગવાનની આજ્ઞા પાળવી આવશ્યક છે. બધી આજ્ઞાઓમાં નિષ્કામ ધર્મ પાયો છે. ગૃહસ્થ, ત્યાગી બધાએ નિષ્કામ ધર્મનો પાયો મજબૂત કર્યા વગર પાત્રતા આવતી નથી. પંચવર્તમાન તેના સ્થૂળ સૂક્ષ્મ અર્થમાં સમજીને પાળવાથી પાત્ર થવાય છે. ભગવાનની આજ્ઞાઓ પાળતા ભગવાન કસોટી કરે તો તેનાથી ગભરાયા વગર તેમાંથી પાર ઉતરવાથી ભગવાન પોતાના સુખરૂપી ફળ આપે છે. મહારાજની મૂર્તિ સાથે અનંત મુક્તો ભેગા હોવાથી તે મૂર્તિ સાથે એકતા થતાં, તેની સાથે લગ્ન લગાવતા ક્યારે એકલવાયાપણું લાગતું નથી. શ્રીજી મહારાજની મૂર્તિમાં આપણો ચૈતન્ય મહારાજે રાખ્યો છે તેવું અખંડ અનુસંધાન એ મૂર્તિનું ધ્યાન કરવાની છેલ્લી લટક છે. ધ્યાનમાં અનુલોમ ધ્યાન અઘરું પડે છે, એટલે દેહભાવ કાઢી ભગવાનના સ્વરૂપમાં ચૈતન્ય છે એમ ધારવાથી દાસપણું વધતું જાય અને ધીરે ધીરે મૂર્તિ પાકી થતી જાય. માટે પ્રતિલોમ ધ્યાન શીખવું, એ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની લટક છે. અક્ષરધામમાં અવરભાવની કોઈ ક્રિયા નથી. પરભાવમાં સુખ ભોગવવાની રીત અલૌકિક છે, એ અનુભવે ખબર પડે છે. પ્રતિલોમ ધ્યાનથી દેહભાવ ભૂલાય છે અને અખંડ ભગવાનના દર્શન થાય છે. એ લટક હાથ આવતા વાત સહેલી બની જાય છે. પ્રતિલોમ ધ્યાનની પહેલા અનુલોમ વગેરે બીજા ધ્યાનના પ્રકારોથી મૂર્તિ પાકી કરી લેવી. પુરુષ પ્રયત્ન તો કરવો પડે. તે કરવાથી ભગવાન સાથે ભળી દિવ્ય દર્શન કરાવે છે. સાક્ષાત્કાર થતા બધા જ પ્રશ્નોનો અંત આવે છે. અત્યારે પણ ભગવાન કોઈકને કોઈક બ્રહ્માંડમાં વિચરી લીલાઓ કરે છે. પરભાવમાં એ બધી લીલાઓ અલૌકિક આનંદ રૂપે અનુભવાય છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરિ છે, તેમાંથી જ બધા અવતારો પ્રગટ થયા છે. એ વાત અનાદિમુક્ત સમજાવે ત્યારે જ યથાર્થ સમજાય, કે પછી અનુભવે યથાર્થ સમજાય છે. ભગવાનને જેમ છે તેમ સમજવાથી નિર્ભય બનાય છે. ભગવાનની કોઈ આજ્ઞાઓ અઘરી નથી. સારાય વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનો માર્ગ સરળ છતાં સંપૂર્ણ છે. અનાદિમુક્ત બોલે તે અનુભવે જોઈને બોલે છે, માટે અનુભવ વાણી એ પ્રમાણભૂત વાણી છે. અનુભવ વાણી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો.